એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળી રહ્યા છીએ જે એમ કે આપણને થોડું હલાવી દેશે, વિચારવા મજબૂર કરશે. પુસ્તક છે એલિઝાબેથ કોલ્બર્ટનું અંડર અ વ્હાઇટ સ્કાય, ધ નેચર ઓફ ધ ફ્યુચર. આ પુસ્તક ખરેખર તો એક અરીસો છે. એ બતાવે છે કે કેવી રીતે આપણે, એટલે કે માનવીય હસ્તક્ષેપ, હવે પ્રકૃતિનું ભવિષ્ય ઘડી રહ્યો છે અને આપણી પોતાની ભૂમિકા શું છે આ બધામાં.
અને આ વિષય છે ને આજે બહુ જ મહત્વનો છે. આપણે એવા સમયમાં છીએ જ્યાં પૃથ્વી પર આપણી અસર એટલી બધી ઊંડી છે કે
બરાબર
કે હવે પ્રકૃતિને બચાવવી હોય તો પણ ટેકનોલોજીનો જ સહારો લેવો પડે એમ છે. પણ પછી પેલો સવાલ ઊભો થાય છે, શું આ આપણી મજબૂરી છે કે નવી જવાબદારી, અથવા તો પછી આ એ જ માનવ અહંકારનું બીજું રૂપ છે જેણે આ બધી સમસ્યાઓ પહેલા ઊભી કરી હતી.
સાચી વાત છે. આ પુસ્તક આપણી આ નવી ભૂમિકા અને આપણા કહી શકીએ કે ધ્યેયો વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
બિલકુલ.
તો લેખકથી શરૂઆત કરીએ. એલિઝાબેથ કોલ્બર્ટ એ કોઈ સામાન્ય લેખિકા નથી. એમને પુલિત્ઝર પુરસ્કાર મળેલો છે. પત્રકાર છે.
હા, અને લગભગ બે દાયકાથી ધ ન્યૂયોર્કર જેવા મોટા મેગેઝિન માટે લખે છે. પર્યાવરણના મુદ્દાઓ પર એમનું કામ બહુ ઊંડું છે.
એમનું જે પેલું બીજું પુસ્તક હતું ધ સિક્સ્થ એક્સટિંક્શન, એ તો બહુ જ જાણીતું થયેલું.
હા, ધ સિક્સ્થ એક્સટિંક્શન એન અનનેચરલ હિસ્ટ્રી. એણે ખરેખર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું કે માનવ પ્રવૃત્તિઓને કારણે આ છઠ્ઠો સામૂહિક વિનાશ કેવી રીતે થઈ રહ્યો છે.
અને કોલ્બર્ટની ખાસ વાત શું છે, એમનું દ્રષ્ટિકોણ કેમ અલગ પડે છે?
જો એમની શૈલી જે રીતે એ જટિલ વૈજ્ઞાનિક વાતોને પણ એકદમ રસપ્રદ કથામાં ફેરવી દે છે, એ અદ્ભુત છે. અને એ ખાલી સમસ્યાઓ ગણાવીને અટકી નથી જતા, એ એના સંભવિત ઉકેલોની પણ વાત કરે છે, ભલે ને એ ઉકેલો પછી વિવાદાસ્પદ હોય કે વિચિત્ર લાગે.
અચ્છા,
જેમ તમે કહ્યું ધ સિક્સ્થ એક્સટિંક્શન જેણે રોગનું નિદાન હતું, તો આ પુસ્તક અંડર અ વ્હાઇટ સ્કાય એના કહી શકાય કે વિચિત્ર, જટિલ અને ક્યારેક તો ડરાવણા ઇલાજની વાત કરે છે. અને પત્રકાર હોવાને કારણે એ જીઓ એન્જિનિયરિંગ જેવા મુદ્દા પર પણ કોઈ પક્ષ લીધા વગર નિષ્પક્ષ રીતે ચર્ચા કરી શકે છે, ભલે ઘણા પર્યાવરણવાદીઓ માટે એ ચિંતાનો વિષય હોય.
બરાબર. તો આ પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? એ કઈ દિશામાં લઈ જાય છે આપણને?
મુખ્ય દલીલ એટલે એમ સમજો કે આપણે પૃથ્વીની કુદરતી સિસ્ટમ્સને એટલી બધી બદલી નાખી છે, એટલે ઊંડી અસર કરી છે,
હા,
કે હવે આપણી પાસે ટેકનોલોજીનો સહારો લઈને વધારે હસ્તક્ષેપ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી બચ્યો.
એટલે પહેલી જૂની વાત કે ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ, એ હવે શક્ય નથી એમ.
હા, આ પુસ્તક એ વિચારને સીધો પડકારે છે. અહીં પેલો એન્થ્રોપોસીન યુગ એટલે કે માનવ પ્રભાવિત યુગનો વિરોધાભાસ સામે આવે છે.
કેવો વિરોધાભાસ?
એ જ કે આપણે ટેકનોલોજીથી જે સમસ્યાઓ ઊભી કરી છે તેને ઉકેલવા માટે હવે આપણે વધારે ને વધારે શક્તિશાળી ટેકનોલોજીનો જ ઉપયોગ કરવો પડે એમ છે.
અચ્છા, તો પુસ્તક કયા મોટા પ્રશ્નો ઉઠાવે છે?
પુસ્તક મૂળભૂત અને સાચું કહું તો થોડા અસ્વસ્થ કરતા સવાલો પૂછે છે, જેમ કે આપણે હવે એવા ભવિષ્યમાં કેવી રીતે જીવીશું જ્યાં આપણે પોતે જ પૃથ્વી પરની સૌથી મોટી ભૌગોલિક શક્તિ છીએ.
આપણી ભૂમિકા બદલાઈ ગઈ છે, નિવાસીમાંથી સંચાલક જેવી.
બરાબર. ભલે અનિચ્છાએ બન્યા હોઈએ, પણ જ્યારે પ્રકૃતિ પોતે જ માનવ પ્રભાવ હેઠળ બદલાઈ ગઈ હોય ત્યારે એનું સંચાલન કેવી રીતે કરવું? આપણો ધ્યેય શું હોવો જોઈએ?
ભૂતકાળને પાછો લાવવો, જે શક્ય નથી લાગતું.
કે પછી આ નવી વાસ્તવિકતામાં ટકી રહેવાનું અને એને સુધારવાનો પ્રયાસ કરવો. અને આ જે ટેકનોલોજીકલ ઉકેલો છે એ શું ખરેખર આપણો ઉદ્ધાર કરશે, કે પછી એ જ અહંકાર છે જેણે પહેલા સમસ્યા ઊભી કરી હતી?
ઊંડા પ્રશ્નો છે. પુસ્તકની રચના વિશે કંઈક કહો ને, કેવી રીતે આગળ વધે છે?
એની રચના રસપ્રદ છે. આપણને એક સફર પર લઈ જાય છે. પહેલા નાના સ્થાનિક હસ્તક્ષેપ બતાવે છે અને પછી ધીમે ધીમે વૈશ્વિક સ્તરના મોટા ઉકેલો તરફ જાય છે. મુખ્ય ત્રણ ભાગ છે. પહેલો નદી કિનારે, એમાં સ્થાનિક પાણીના વ્યવસ્થાપનની વાત છે.
બીજો
ભાગ છે જંગલમાં, એમાં જૈવિક અને આનુવંશિક એટલે કે જીન્સના લેવલ પરના હસ્તક્ષેપની વાત છે.
અને ત્રીજો
ભાગ હવામાં ઉપર, એમાં તો વાતાવરણ અને આબોહવાને બદલવા માટેના જે મોટા એન્જિનિયરિંગના વિચારો છે એની ચર્ચા છે.
ચાલો તો પહેલા ભાગથી શરૂ કરીએ. નદી કિનારે શિકાગો નદીની વાત શું છે?
હા, આ બહુ જ એમ કે આંખ ખોલનારી વાર્તા છે. 1900ની સાલમાં શિકાગો શહેરે શું કર્યું ખબર છે? એમણે પોતાની નદીનો પ્રવાહ જ ઉલટાવી દીધો.
શું વાત કરો છો?
શા માટે?
હેતુ તો સારો હતો. શહેરનું ગટરનું પાણી પીવાના પાણીના સ્ત્રોત એટલે કે મિશિગન તળાવથી દૂર રહે.
અચ્છા,
પણ આટલા મોટા એન્જિનિયરિંગ પ્રોજેક્ટનું એક પરિણામ એવું આવ્યું જેની કોઈએ કલ્પના જ નહોતી કરી.
શું થયું? એણે ગ્રેટ લેક્સ અને મિસિસિપી નદી, જે સદીઓથી અલગ હતા, એમને જોડી દીધા.
ઓ, અને એનાથી કંઈક ગડબડ થઈ હશે પછી?
બરાબર, એ જ થયું. આ નવા જોડાણને કારણે પેલી આક્રમક એશિયન કાર્પ માછલીઓ છે ને,
હા,
એમના માટે મિસિસિપીમાંથી ગ્રેટ લેક્સમાં જવાનો રસ્તો ખુલી ગયો. અને આ માછલીઓ તો ત્યાંના પર્યાવરણ અને માછીમારી ઉદ્યોગ માટે ભયંકર ખતરો બની ગઈ.
એટલે હવે એમને રોકવા માટે પાછી ટેકનોલોજી વાપરવી પડે છે?
હાસ તો, હવે એમને રોકવા માટે પેલા ઇલેક્ટ્રિક બેરિયર્સ, પાણીની અંદર બબલ કર્ટન્સ, એવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે.
એટલે એક હસ્તક્ષેપ બીજા હસ્તક્ષેપને જન્મ આપે છે, એવું ચક્ર ચાલે છે.
બરાબર, એક સમસ્યા ઉકેલો, બીજી ઊભી થાય, એને ઉકેલવા વધુ હસ્તક્ષેપ કરો, આ ચાલ્યા જ કરે છે. આ જ ભાગમાં પેલી લુઇઝિયાના દરિયાકાંઠાની વાત પણ છે.
હા, એ તો સાંભળ્યું છે. કે ડૂબી રહ્યો છે?
હા, ઝડપથી, કારણ પેલી મિસિસિપી નદી પર પૂર નિયંત્રણ માટે બંધ બાંધ્યા. નદીનો જે કુદરતી કાંપ આવતો હતો, જે નવી જમીન બનાવતો હતો, એ બંધ થઈ ગયો.
એટલે હવે જમીન ધોવાઈ રહી છે.
બરાબર, અને હવે એનો ઉકેલ શું વિચારી રહ્યા છે ખબર છે? એ બંધોમાં કૃત્રિમ ફાટા બનાવવા, જેથી નદી ફરી મુક્ત રીતે વહી શકે અને કાંપ જમા કરી શકે.
એટલે કે કુદરતી પ્રક્રિયાની નકલ કરવા માટે એન્જિનિયરિંગનો ઉપયોગ.
હા, એ જ કુદરતી પ્રક્રિયા જે એન્જિનિયરિંગે જ બંધ કરી હતી. કેવો વિચિત્ર વિરોધાભાસ છે, જુઓ.
આ તો ખરેખર અજબ છે. ચાલો હવે બીજા ભાગ તરફ જઈએ, જંગલમાં. અહીં શું વાત છે? પેલી ડેવિલ્સ હોલ પપફિશની?
હા, આ પણ બહુ રસપ્રદ છે. નેવાડાના રણમાં એક નાનકડી ગરમ પાણીની ગુફા છે, ડેવિલ્સ હોલ. ત્યાં દુનિયાની સૌથી દુર્લભ માછલીઓમાંની એક આ પપફિશ રહે છે, બીજે ક્યાંય નહીં. હવે એ લુપ્ત થતી બચાવવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? બાજુમાં જ કરોડોના ખર્ચે એક ફેસિલિટી બનાવી છે.
ફેસિલિટી કેવી?
એ ગુફાના પર્યાવરણની પાણી, તાપમાન, રસાયણો બધું જ એકદમ સચોટ નકલ કરે છે.
અચ્છા, પણ આને સંરક્ષણ કહેવાય કે પછી જીવતું મ્યુઝિયમ?
એ જ સવાલ છે. જ્યારે કોઈ પ્રાણી ફક્ત આવા અત્યંત નિયંત્રિત કૃત્રિમ વાતાવરણમાં જીવી શકે, ત્યારે જંગલી કે કુદરતી હોવાનો મતલબ શું રહે?
એટલે સંરક્ષણની વ્યાખ્યા જ બદલાઈ રહી છે.
બિલકુલ, આવું જ કંઈક પેલું ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફ પર પણ થઈ રહ્યું છે. સમુદ્ર ગરમ થઈ રહ્યો છે, એસિડિક થઈ રહ્યો છે,
અને પરવાળા મરી રહ્યા છે.
હા, તો હવે વૈજ્ઞાનિકો લેબમાં અસિસ્ટેડ ઇવોલ્યુશન પર કામ કરી રહ્યા છે.
અસિસ્ટેડ ઇવોલ્યુશન
એટલે
એવા સુપર કોરલ્સ ઉછેરી રહ્યા છે જે વધુ ગરમી અને એસિડિટી સહન કરી શકે, પછી એમને રીફ પર રોપશે.
એટલે આપણે ઉત્ક્રાંતિમાં સીધો હસ્તક્ષેપ કરી રહ્યા છીએ.
હા, પણ કદાચ બીજો કોઈ રસ્તો જ નથી. આ આપણી મજબૂરી જેવું છે.
અને પેલો કેન્ટોડ, એની શું વાત છે?
ઓહ, કેન્ટોડ એ તો ઓસ્ટ્રેલિયાની કુખ્યાત સમસ્યા છે. એક મોટો ઝેરી દેડકો, એને લાવ્યા હતા શેરડીના કીટકો ખાવા માટે.
પણ એણે બીજું જ ખાવાનું શરૂ કર્યું હશે. હા, એ કીટકો તો ના ખાધા, પણ પોતે જ આક્રમક પ્રજાતિ બની ગયો અને ત્યાંની આખી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડ્યું.
તો હવે એનું શું કરી રહ્યા છે?
હવે એના ઉકેલ માટે પેલી ક્રિસ્પર જેવી જીન એડિટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીન ડ્રાઈવ બનાવવાનું વિચારી રહ્યા છે.
જીન ડ્રાઈવ એ શું છે?
એ એક એવી આનુવંશિક રચના છે જે વસ્તીમાં બહુ ઝડપથી ફેલાય અને સૈદ્ધાંતિક રીતે આખી પ્રજાતિને ખતમ કરી શકે, જેમ કે ફક્ત નર જ જન્મે અથવા માદા વંધ્ય બની જાય.
ઓ બાપરે, આ તો બહુ શક્તિશાળી અને જોખમી કહેવાય.
બિલકુલ, ફાયદા છે જેમ કે મેલેરિયાના મચ્છર કે આવી આક્રમક પ્રજાતિઓ સામે લડવા માટે, પણ જોખમ એ છે કે એકવાર છોડ્યા પછી એને પાછું ખેંચવું લગભગ અશક્ય છે.
અને કોઈ આખી પ્રજાતિનો નાશ કરવો એ નૈતિક રીતે કેટલું યોગ્ય? કોણ નક્કી કરશે આ બધું?
આ જ મોટા પ્રશ્નો છે. અને હવે પુસ્તક આપણને અંતિમ અને સૌથી મોટા પાયાના હસ્તક્ષેપ તરફ લઈ જાય છે, હવામાં ઉપર.
આઇસલેન્ડના કાર્બ ફિક્સ પ્રોજેક્ટની વાત છે.
હા, આ બહુ અનોખો પ્રોજેક્ટ છે. એ લોકો હવામાંથી CO2 પકડીને પાણીમાં ઓગાળીને જ્વાળામુખીના ખડકોમાં ઊંડે ઇન્જેક્ટ કરે છે.
અને પછી?
અને ચમત્કાર એ છે કે ત્યાં એ CO2 થોડા જ વર્ષોમાં ખડકો સાથે પ્રતિક્રિયા કરીને કાયમ માટે પથ્થર બની જાય છે.
વાહ, એટલે CO2 કાયમ માટે ગાયબ?
હા, એક રીતે તો એમ જ. ટેકનોલોજી તો પ્રભાવશાળી છે, પણ પ્રશ્ન એ છે કે આ વૈશ્વિક સ્તરે કેટલું શક્ય છે?
અત્યારે તો નાના પાયે હશે.
હા, આબોહવા પરિવર્તન રોકવા માટે તો અબજો ટન CO2 પકડવો પડે. એટલું મોટું માળખું કેવી રીતે ઉભરું કરવું એ મોટો સવાલ છે.
અને છેલ્લે પેલી વ્હાઇટ સ્કાય વાળી વાત, જીઓ એન્જિનિયરિંગ.
બરાબર, જેના પરથી પુસ્તકનું નામ છે. આ સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી વિવાદાસ્પદ વિચાર છે.
શું છે આ? બરાબર,
હેતુ છે પૃથ્વીનું તાપમાન ઘટાડવું. કેવી રીતે? તો વાતાવરણના ઉપલા સ્તરમાં, સ્ટ્રેટોસ્ફિયરમાં, સલ્ફેટ જેવા કણોનો છંટકાવ કરવો.
વિમાનથી?
હા, આ કણો સૂર્યપ્રકાશને પાછો અવકાશમાં ફેંકશે, એટલે પૃથ્વી ઠંડી પડશે, જેમ પેલું મોટો જ્વાળામુખી ફાટે પછી થાય છે એવું કંઈક.
પણ આકાશ સફેદ કેમ દેખાય?
કારણ કે આ કણો પ્રકાશને વિખેરી નાખે, એટલે આકાશ ભૂરાને બદલે થોડું સફેદ કે ઝાંખું દેખાઈ શકે છે.
ફાયદો તો દેખીતો છે કે પૃથ્વી ઠંડી પડશે, પણ જોખમો શું છે?
જોખમો ઘણા છે. પહેલું, એ મૂળ સમસ્યા હવામાં CO2નું પ્રમાણ એને નથી હલ કરતું. એ તો ખાલી લક્ષણ, એટલે કે ગરમી, એને ઢાંકે છે.
તાવ આવે ને પેરાસિટામોલ લઈએ એના જેવું.
બરાબર. બીજું, વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. ક્યાંક ઓછો, ક્યાંક વધુ. ખેતી પર મોટી અસર પડે. ઓઝોન સ્તરને પણ નુકસાન થઈ શકે.
અને સૌથી મોટો ખતરો?
સૌથી મોટો ખતરો છે ટર્મિનેશન શોક. માની લો કે કોઈ કારણસર આ છંટકાવ બંધ કરવો પડ્યો. યુદ્ધ, પૈસા ખૂટી ગયા, દેશો વચ્ચે ઝઘડો થયો.
હા,
તો જે ગરમી રોકાઈ હતી એ બધી એકસાથે પાછી આવશે. તાપમાન એટલું ઝડપથી વધશે કે આપણે એની સાથે તાલ મિલાવી જ ન શકીએ.
ઓહ, આ તો ખરેખર ડરામણું છે. આ તો અંતિમ હસ્તક્ષેપ જેવું લાગે છે.
કદાચ એટલે જ આટલો વિવાદાસ્પદ છે.
તો આ બધા ઉદાહરણો પછી પુસ્તકનો સાર શું છે? મુખ્ય થીમ્સ કઈ છે?
પહેલો મુદ્દો તો પેલો નિયંત્રણનો વિરોધાભાસ છે. આપણે પ્રકૃતિને કંટ્રોલ કરવા જઈએ અને એનાથી વધુ કંટ્રોલ કરવો પડે એવી સ્થિતિ ઊભી થાય. પેલું શિકાગો નદીનું ઉદાહરણ.
બરાબર, એક સમસ્યા હલ કરવા જતાં બીજી ઊભી થાય. આપણે જાણે એક ચક્રમાં ફસાઈ ગયા છીએ. આપણે ગુજરાતમાં પણ જોઈએ છીએ ને, બંધો કે મોટા પ્રોજેક્ટ્સની લાંબા ગાળે કેવી અણધારી અસરો થાય છે.
સાચી વાત છે. બીજો મુદ્દો.
બીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે છે કુદરતી પ્રકૃતિનો અંત. હવે કશું ખરેખર કુદરતી બચ્યું છે?
પેલી પફ ફિશ એના કૃત્રિમ ઘરમાં, સુપર કોરલ્સ લેબમાં.
હા, એટલે જ્યારે બધું જ માનવ પ્રભાવિત છે ત્યારે સંરક્ષણનો મતલબ શું? ભારતના નેશનલ પાર્ક પણ હવે સક્રિય મેનેજમેન્ટ પર ચાલે છે. કુદરતી અને કૃત્રિમ વચ્ચેની લીટી ભૂસાઈ ગઈ છે.
ત્રીજો મુદ્દો પેલો માનવ અહંકાર અને અણધાર્યા પરિણામોનો છે, ખરું ને? બિલકુલ, માનવ અહંકાર અને અનિચ્છનીય પરિણામો. શું આપણે ખરેખર પૃથ્વીની આટલી જટિલ સિસ્ટમ્સને સમજી શકીએ છીએ કે કંટ્રોલ કરી શકીએ છીએ? પેલો કેન્ટોડનો કિસ્સો જુઓ.
ઈરાદો સારો હતો, પણ પરિણામ ભયાનક આવ્યું.
હા, મોટાભાગના ટેકનો ઉકેલો સાથે આવું કંઈક ને કંઈક અણધાર્યું થાય જ છે. શું આપણે ખરેખર આ ગ્રહના સંચાલક બનવા લાયક છીએ એ સવાલ ઊભો થાય છે.
અને ચોથો મુદ્દો જે નૈતિકતાનો છે.
હા, નવી અને અસ્વસ્થ કરતી નૈતિક મૂંઝવણ. હવે પસંદગી એ નથી કે હસ્તક્ષેપ કરવો કે નહીં, એ તો થઈ જ રહ્યો છે.
પસંદગી એ છે કે કયો હસ્તક્ષેપ કરવો અને કેવી રીતે કરવો.
બરાબર, અને દરેક વિકલ્પ સાથે જોખમ અને નૈતિક પ્રશ્નો જોડાયેલા છે. જીન ડ્રાઈવથી આખી પ્રજાતિનો નાશ કરવો, જીઓ એન્જિનિયરિંગથી આખા ગ્રહના વાતાવરણ સાથે રમવું.
આના નિર્ણયો કોણ લેશે? કયા આધારે? જવાબદારી કોની? આ બહુ ગંભીર પ્રશ્નો છે.
ખૂબ જ. આ નવા યુગની નવી નૈતિકતા છે અને એના જવાબો સહેલા નથી.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે ખરેખર વિચારતા કરી દે. એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે સ્ટ્યુઅર્ટ બ્રાન્ડ પાસેથી લેવાયો છે, આપણે દેવતા જેવા છીએ અને હવે આપણે તેમાં સારા બનવું પડશે.
એનો મતલબ?
મતલબ કે આપણે ભલે અજાણતા પણ હવે પૃથ્વીના સંચાલક બની ગયા છીએ આપણી પાસે ગ્રહને બદલવાની શક્તિ છે. હવે આપણે આ શક્તિનો ઉપયોગ જવાબદારી અને સમજદારીથી કરતા શીખવું પડશે. આપણી આ નવી ભૂમિકાને સ્વીકારીને એને સારી રીતે નિભાવવી પડશે.
બીજો એક વિચાર છે જે થોડો કડવો લાગે છે. પ્રકૃતિ તરફ પાછા જવાનો કોઈ રસ્તો નથી, કારણ કે પાછા જવા માટે કોઈ ત્યાં બચ્યું જ નથી.
આ બહુ સચોટ છે. પેલી શુદ્ધ અસ્પૃશ્ય પ્રકૃતિની કલ્પના હવે વાસ્તવિક નથી. બધે જ માનવ અસર છે. ભવિષ્યનું આયોજન આ હકીકતને સ્વીકારીને જ કરવું પડશે. જૂના રોમાન્ટિક ખ્યાલોમાં રાચવાનો કોઈ અર્થ નથી.
અને ત્રીજો વિચાર જે પસંદગીઓ વિશે છે.
હા, પસંદગી એ નથી કે પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવો કે નહીં, પરંતુ વધુ સારી રીતે કેવી રીતે હસ્તક્ષેપ કરવો.
એટલે હસ્તક્ષેપ તો અનિવાર્ય છે, હવે ધ્યાન એના પર આપવાનું છે કે એ કેવી રીતે થાય.
બરાબર. એની ગુણવત્તા, એના પરિણામો, એની નૈતિકતા, એના પર ધ્યાન આપવું જરૂરી છે. આ વિચાર આપણને નિષ્ક્રિયતામાંથી સક્રિય વિચાર તરફ લઈ જાય છે.
અને છેલ્લો વિચાર જે પુસ્તકના કેન્દ્રમાં છે. આપણે એક એવી દુનિયા બનાવી છે જ્યાં આગળ વધવાનો એકમાત્ર રસ્તો વધુ ટેકનોલોજી દ્વારા છે, ઓછી નહીં.
આપેલો વિરોધાભાસ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી. ટેકનોલોજીથી થયેલી સમસ્યાઓ હવે વધુ ટેકનોલોજી માંગી રહી છે, ગમે કે ન ગમે. આ વાસ્તવિકતા છે.
તો આ બધું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે?
પહેલું તો આપણી વિવેચનાત્મક વિચારસરણી મજબૂત બને. કોઈપણ નવી ટેકનોલોજી કે યોજના વિશે સાંભળીએ ત્યારે ખાલી ફાયદા નહીં, પણ એના સંભવિત ગેરફાયદા અને અણધાર્યા પરિણામો વિશે પણ વિચારીએ.
શું એ મૂળ કારણને પકડે છે કે ખાલી ઉપર ઉપરથી કામ કરે છે?
બરાબર. બીજું, પર્યાવરણની ચર્ચાઓમાં પણ આપણે વધુ વાસ્તવિક બની શકીએ. માણસ ખરાબ, પ્રકૃતિ સારી કે ટેકનોલોજી બધું ઠીક કરી દેશે, એવી સાદી વાતોથી આગળ વધીને જટિલતાને સમજી શકીએ. જવાબો કાળા સફેદ નથી હોતા.
અને પેલી નવી ટેકનોલોજીઓ વિશે જાણકારી હોવી પણ જરૂરી છે, બરાબર ને?
હા, નાગરિક જાગૃતિ, જીન ડ્રાઈવ, કાર્બન કેપ્ચર, જીઓ એન્જિનિયરિંગ, આ બધું હવે ખાલી સાયન્સ ફિક્શન નથી. એના પર નિર્ણયો લેવાશે જે આપણા બધા પર અસર કરશે, એટલે એના વિશે જાણવું અને ચર્ચા કરવી જરૂરી છે.
અને છેલ્લે પેલી નમ્રતા અને સાવચેતીની વાત.
બિલકુલ. નમ્રતા અને સાવચેતી. પૃથ્વીની સિસ્ટમ્સ બહુ જટિલ છે, આપણું જ્ઞાન મર્યાદિત છે, એટલે મોટા પગલાં લેતા પહેલાં સાવચેત રહેવું, નાના પ્રયોગો કરવા અને આપણી મર્યાદા સ્વીકારવી એ બહુ જરૂરી છે. શક્તિ વધે તેમ જવાબદારી અને નમ્રતા પણ વધવી જોઈએ.
તો આખી ચર્ચા પછી મારા મનમાં તો એ જ વાત ઘૂમી રહી છે કે આપણે અજાણતા જ પૃથ્વીના સંચાલક બની ગયા છીએ, અને આ જવાબદારી ખરેખર બહુ મોટી અને ડરાવણી છે. કોઈ સહેલા જવાબ નથી.
અને મારા માટે મુખ્ય વાત એ છે કે પેલી કુદરતી અને કૃત્રિમ વચ્ચેની લીટી હવે રહી નથી. ભવિષ્યનું પર્યાવરણીય સંચાલન કદાચ સતત, સક્રિય અને ઘણીવાર વિચિત્ર લાગતા હસ્તક્ષેપનું જ નામ હશે. આ પુસ્તક કોઈ ખોટી આશા કે નિરાશા નથી આપતું. કેતું ફક્ત એક કડવી, અસ્વસ્થ કરતી વાસ્તવિકતા બતાવે છે અને આપણને આ નવા યુગમાં વિચારવા માટેના સાધનો આપે છે.
અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર. જેમ જેમ આપણી ટેકનોલોજી વધુ શક્તિશાળી બનતી જાય છે, તેમ આપણે ખરેખર કેવા પ્રકારનું ભવિષ્ય બનાવવા માંગીએ છીએ અને એના માટે આપણે શું કિંમત ચૂકવવા તૈયાર છીએ? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.